શ્રોતા મિત્રો, વાત હોય ટાટા બિરલા કે પછી હોય સામાન્ય માણસની, દરેકની જિંદગીમાં ક્યારેક ને ક્યારેક જરૂરત પડે છે બીજાની સલાહ અને માર્ગદર્શનની. ઓસ્ટ્રેલિયા આવીને વસેલા લગભગ દરેક ગુજરાતીના જીવનનું એક ધ્યેય હોય છે તેમના બાળકોને ઉચ્ચતમ ભણતર આપવાનું અને સારી શાળા તથા યુનિવર્સિટીમાં ભણાવવાનું. એસબીએસ રેડિયો ગુજરાતી લેંગ્વેજ પ્રોગ્રામ આથી જ દર અઠવાડિયે વાત કરશું ઓસ્ટ્રેલિયામાં ભણીને એચએસસી કરેલા ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે, જેઓ આપણને કઈ રીતે એચએસસીના સબ્જેક્ટ સિલેક્ટ કરવા તેનું માર્ગદર્શન આપશે તથા પોતાના અનુભવ દ્વારા કયા વિષયની પસંદગી કઈ રીતે કરવી એના અનેક વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ અપનાવવા માટેની સ્ટાઇલ સમજાવશે. શ્રોતા મિત્રો, આજે આપણે વાત કરશું કૃપા સાથે, જેઓ મેડિકલના સ્ટુડન્ટ છે. કૃપા, સૌપ્રથમ તમે કેમ છો અને તમે કઈ યુનિવર્સિટીમાં ભણો છો તેની થોડી માહિતી આપશો?
હા, હું અત્યારે ગ્રિફિથ યુનિવર્સિટીમાંથી ડોક્ટર ઓફ મેડિસિન ભણું છું. હું હવે સેકન્ડ યરમાં આવી. આ 4 વર્ષનો કોર્સ છે.
આપણા શ્રોતા મિત્રોમાંથી ઘણા બધા શ્રોતા મિત્રો હશે જેમને આગળ જતા મેડિકલની લાઈન લેવાની ઈચ્છા હશે, તો તેમના માટે એમણે એચએસસીમાં અને એચએસસી પહેલા શું તૈયારી કરવી તેની થોડી માહિતી આપશો?
એટલે મારો ઇન્ટરેસ્ટ હાઈસ્કૂલમાં આવી ત્યારે જ જાગ્યો. એકચ્યુઅલી હું જ્યારે હાઈસ્કૂલમાં આવી ત્યારે મારો વિચાર ખાલી હેલ્થ રિલેટેડ ફિલ્ડમાં જવાનો હતો. મેડિસિનમાં આગળ વધવાનો વિચાર તો હું યર 10માં આવી ત્યારે સિરિયસલી આવ્યો.
તો તમે એના માટે શું તૈયારી કરી?
હા, એટલે એચએસસીમાં મેં ઇંગ્લિશ એડવાન્સ્ડ એક્સટેન્શન ટુ મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને PDHPE, એટલે કે પર્સનલ ડેવલપમેન્ટ, હેલ્થ અને ફિઝિકલ એજ્યુકેશન, આ સબ્જેક્ટ લીધા હતા. પહેલેથી જ મને મેથેમેટિક્સ અને સાયન્સ સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ હતો અને મને એમાં સારા માર્ક્સ પણ આવતા હતા, એટલે મેં આ સબ્જેક્ટ HSCમાં ચૂઝ કર્યા હતા.
કૃપા, બધા સ્ટુડન્ટને સવાલ એ જ હોય છે કે આપણે સબ્જેક્ટ કયા સિલેક્ટ કરવા, તો એવી કોઈ ડાયલેમા કઈ રીતે એને રિઝોલ્વ કરી?
હા, એટલે આ ઘણું કન્ફ્યુઝિંગ અને સ્ટ્રેસફુલ ચોઈસ હોય છે, કારણ કે કેટલા બધા સબ્જેક્ટ સિલેક્ટ કરવાના માંથી સિલેક્ટ કરવાના. પણ HSCના સબ્જેક્ટ ચૂઝ કરતી વખતે મારા ઓપિનિયનમાં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂરી છે. પહેલું કે યુનિવર્સિટીઝ સબ્જેક્ટ પ્રમાણે નહીં પણ એટાર અથવા HSCના માર્ક્સ પ્રમાણે કોર્સમાં એડમિશન ઓફર કરે છે.
બરાબર.
એટલે કે જો HSCમાં યુનિના કોર્સ રિલેટેડ સબ્જેક્ટ ના લીધા હોય તો પણ એક કોર્સમાં એડમિશન મેળવી શકો. દાખલા તરીકે HSCમાં જો ઇંગ્લિશ એક્સટેન્શન અને હિસ્ટ્રી જેવા સબ્જેક્ટ લીધા હોય તો પણ યુનિમાં સાયન્સ બેઝ કોર્સિસ જેવા કે મેડિસિન માં એડમિશન મેળવી શકો. મેં HSCમાં બાયોલોજી સબ્જેક્ટ નહોતો લીધો, આમ છતાં મને યુનિ સ્ટડીઝમાં ઇશ્યુઝ અત્યાર સુધી નથી આવ્યા. એટલે મારો પોઈન્ટ એ છે કે HSCમાં તમારા સ્ટ્રોંગ સબ્જેક્ટ સિલેક્ટ કરો જેનાથી HSCની એક્ઝામ્સમાં મેક્સિમમ માર્ક્સ મેળવી શકો. જો એટાર સારો આવે તો ડેફિનેટલી જોઈએ એ યુનિમાં ના કોર્સમાં એડમિશન મેળવી શકો.
ઓકે, અને પછી નાનો એવો કોઈ બ્રિજિંગ કોર્સ કે કોઈ એક્સ્ટ્રા એફર્ટ નાખીને યુ કેન ફિલ ધ ગેપ.
એક્ઝેક્ટલી. અને હા, ખાલી બીજું વાત એ હતી કે મારા એક્સપિરિયન્સ પરથી કહી શકું છું કે એવા સબ્જેક્ટ ચૂઝ કરો કે જેમાં તમને ઇન્ટરેસ્ટ હોય અને ભણવાનું તમને ગમતું હોય, કેમ કે આ સબ્જેક્ટમાં તમે સારું કરી શકશો અને વધુ માર્ક્સ પણ મેળવી શકશો. ઘણીવાર સ્ટુડન્ટ્સ એમ માનતા હોય છે કે હાઈ સ્કેલિંગ સબ્જેક્ટ કરવાથી ફાયદા થાય છે. ઇવન ઇફ રો માર્ક્સ ઓછા હોય તો પણ હાઈ સ્કેલિંગને કારણે એટાર ઘણો વધી જાય. પરંતુ હાઈ સ્કેલિંગ સબ્જેક્ટમાં પણ સારી રેન્ક લાવવી પડે તો જ એટારમાં ફાયદો થાય. એટલે મારી એડવાઇસ એ છે કે તમારે મનગમતા સબ્જેક્ટ સિલેક્ટ કરવા જેમાં સારા માર્ક્સ મળી શકે એવો તમને કોન્ફિડન્સ હોય. હાઈ સ્કેલિંગ સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ ના હોય તો તે નહીં કરવા, કેમ કે જો તમને બીજા સબ્જેક્ટમાં સારા માર્ક્સ મળે તો સ્કેલિંગ વોન્ટ મેટર ઈધર વે.
અને ઓન ધ કોન્ટ્રાવર્સી કે જો હાઈ સ્કેલિંગ સબ્જેક્ટમાં તમારું માર્ક ઓછા હોય તો તમે બહુ સ્કેલ ડાઉન થવાના ચાન્સીસ પણ રહે, રાઈટ?
યા, એક્ઝેક્ટલી.
આ તો તમે ખૂબ જ સારી માહિતી આપી, કારણ કે આ સ્કેલિંગ માટેના ખૂબ કન્ફ્યુઝન્સ હોય છે અને એના કેલ્ક્યુલેશન ભલે બહુ સિમ્પલ હશે અને ક્લિયર કટ ઇન્ફોર્મેશન હશે, પણ ઘણીવાર પેરેન્ટ્સ માટે અને સ્ટુડન્ટ માટે બહુ કન્ફ્યુઝિંગ હોય છે. સો ઇટ ઇઝ રિયલી નાઇસ ઓફ યુ કૃપા કે તમે બહુ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવ્યું. મેડિસિન તમારે લેવું હોય તો યુમેટની એક્ઝામ આપવી પડે છે, તો એના માટે થોડી માહિતી આપશો?
હા, યુમેટ એટલે અન્ડરગ્રેજ્યુએટ મેડિકલ એડમિશન્સ ટેસ્ટ, એટલે કે આ એક એપ્ટિટ્યુડ ટેસ્ટ છે અને કહી શકાય કે આ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ છે. આ ટેસ્ટમાં લોજિકલ રીઝનિંગ, નોન વર્બલ રીઝનિંગ અથવા પેટર્ન રેકગ્નિશનને લગતા ક્વેશ્ચન્સ અને એમ્પથી ટેસ્ટ કરે એવા સવાલો પણ હોય છે. આ ટેસ્ટ માટે મારી એડવાઇસ એ છે કે ટેસ્ટ આપતા પહેલા પ્રેક્ટિસ કરવી, કેમ કે આ ટેસ્ટની સ્ટાઇલ એચએસસી એક્ઝામ પેપર્સ કરતા ઘણી અલગ હોય છે. મેડ એન્ટ્રી અને મેડ સ્ટાર જેવી ઇન્સ્ટિટ્યુશન યુમેટ માટે પ્રેપરેશન કોર્સિસ ઓફર કરે છે, પણ અમુક યુનિવર્સિટીઝ એવા પણ છે જ્યાં મેડિસિનમાં એડમિશન માટે યુમેટની જરૂર નથી, દાખલા તરીકે યુનિવર્સિટી ઓફ સિડની.
ઓકે, તો એની માહિતી ક્યાંથી મળે કે કઈ યુનિવર્સિટીમાં યુમેટ જોઈએ છે અને કઈ યુનિવર્સિટીમાં નથી જોતું?
એટલે ઓસ્ટ્રેલિયામાં જે પોસ્ટ ગ્રેજ્યુએટ યુનિવર્સિટીઝ છે, જે મેં કીધું યુનિવર્સિટી ઓફ સિડની, એવી રીતે યુનિવર્સિટી ઓફ મેલબર્ન, ગ્રિફિથ યુનિવર્સિટી, એવા યુનિવર્સિટીઝમાં યુમેટની આમ જરૂરી નથી હોતી. જેમ્સ કુક યુનિવર્સિટી પણ એવી યુનિવર્સિટીમાંની એક છે.
ઓકે,
પણ આ જે અન્ડર ગ્રેજ્યુએટ મેડિસિનના કોર્સિસ આપે છે, ઓફર કરે છે, જેમ કે યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ, યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન સિડની, આ બધા યુનિવર્સિટીઝમાં યુમેટની જરૂરી છે.
અને યુમેટના સ્કોરની સાથે એપ્લિકેશન ફોર્મનું પણ કોઈ ઇમ્પોર્ટન્સ ખરું?
હા, હોય છે. એટલે એક બીજી રિક્વાયરમેન્ટ હોય છે મેડિસિનના એન્ટ્રી માટે, અને એ ઇન્ટરવ્યુ છે. અને ઇન્ટરવ્યુ કોલ તમે એપ્લિકેશન ફોર્મમાં જે ઇન્ફોર્મેશન આપી હોય એના પરથી ડિસાઇડ કરવામાં આવે છે.
ઓકે,
અને આ એપ્લિકેશન ફોર્મ છે જેમાં તમારી પર્સનાલિટીની વિશે, મેડિસિન કરવા પાછળના મોટિવ્સની વિશે અને બીજી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ અને અવોર્ડ્સની વિશે ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે. અને આને કારણે ઘણા સ્ટુડન્ટ્સ એમનો સીવી તૈયાર કરે છે અને વોલન્ટરી વર્ક પણ કરે છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ યાદ રાખવાની કે એપ્લિકેશન ફોર્મમાં તમારે ઓનેસ્ટલી ભરવાનું, કારણ કે ઇન્ટરવ્યુમાં એને લગતે ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે.
એટલે સમજો કે તમે એચએસસી સુધીમાં ક્યાંય વર્ક પ્લેસમેન્ટ કર્યું હોય કે વોલન્ટરી વર્ક કર્યું હોય તો એ બધું યાદ રાખીને એપ્લિકેશન ફોર્મમાં લખી નાખવાનું, એટલે જેથી તમને થોડું એમાં વેટેજ મળે.
હા, એજ કે પછી પોતાના એક્સપિરિયન્સીસ પરથી ઓરિજિનલ સ્ટોરીઝ પણ તૈયાર કરીને પ્રેઝન્ટ કરાય ઇન્ટરવ્યુમાં.
બેક ટુ અવર એચએસસી, કે આપણે એચએસસીના સબ્જેક્ટ હોય તો ઘણીવાર સ્ટુડન્ટને બધું સ્ટડીનું સ્ટ્રેસ બહુ વધી જાય અને સોશિયલ થોડું ડિટેચમેન્ટ આવી જાય, તો એ બધું બેલેન્સ કઈ રીતે કરવું, એની કોઈ ટિપ્સ ખરી?
હા, એટલે મારા ખ્યાલથી એટલે ઓબ્વિયસલી સ્ટુડન્ટ્સને સ્ટ્રેસ હોય એચએસસીનું ને વર્કલોડ પણ ઘણું છે, પણ એમાં સમટાઈમ્સ આ બધા સોશિયલ કેલેન્ડરમાં જે પણ ઇવેન્ટ્સ હોય એની સાથે બેલેન્સ કરો તો તમારું પ્રોકેસ્ટિનેશન ઓછું થઈ જાય, એટલે કે તમારો વેસ્ટ ઓફ ટાઈમ ઓછું થઈ જાય.
હાઉ ડીડ યુ ડુ ઇટ? કોઈ પર્સનલ એવો કોઈ એવો પ્લાન હતો?
હા, એટલે મારે માટે તો એચએસસી ઇન માય ઓપિનિયન ઇઝ અ મેરેથોન, એટલે મારે માટે કોન્સ્ટન્ટ રિવિઝન ઇમ્પોર્ટન્ટ હતો, ને આને લીધે પછી છેલ્લે મને એટલો સ્ટ્રેસ નહોતો થતો. અને આ કોન્સ્ટન્ટ રિવિઝન સાથે ટાઈમ પણ બનાવતી હતી, ફ્રેન્ડ્સોની સાથે રહેવાનું ને એવું બધું, અને ફ્રેન્ડ્સોની સાથે પણ ભણતી હતી.
કૃપા, ખૂબ સુંદર મજાની માહિતી તમે આપો છો. પાછું આપણે મેડિકલ સ્ટડી ઉપર પાછા જઈએ તો અત્યારે તમારી 4 વર્ષની જે ડિગ્રી પતશે એમાં શું શું આવે અને આગળના અભ્યાસ માટેના શું પ્લાન છે એનું થોડુંક તમે માર્ગદર્શન આપી શકશો?
હા, ચોક્કસ ને. એટલે આ 4 વર્ષના પહેલા 2 વર્ષ તો મેઇનલી થિયરી હોય, એટલે યુનિ બેસ્ડ હોય, ને પાછળના 2 વર્ષ હોસ્પિટલ બેસ્ડ હોય.
ઓકે,
હા, એટલે એમાં પછી તમે ગ્રેજ્યુએટ થઈ ને પછી અમુક વર્ષો મેન્ડેટરી હોસ્પિટલ ટ્રેનિંગ હોય, એટલે એને ઇન્ટર્નશીપ અને રેઝિડન્સી કહેવાય. આ મેન્ડેટરી ટ્રેનિંગ પૂરી થયા પછી ડોક્ટર્સ માટે પછી સ્પેશિયલાઇઝેશન અથવા રિસર્ચ અને એકેડેમિક્સ જેવા ઓપ્શન્સો પણ હોય છે.
SBS રેડિયો ગુજરાતી લેંગ્વેજ પ્રોગ્રામ તરફથી તારો ખૂબ ખૂબ આભાર આટલી સરસ અને મહત્વની માહિતી તારે શેર કરવા બદલ.